તારીખ 2/6/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 15 અને 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
જેમાં દુઃખ લાગે છે એમાં પણ દુઃખ ની કલ્પના છે, દુઃખ લાગે છે, દુઃખ છે પણ જેમાં સુખ ની કલ્પના કરે છે એમાં તો દુઃખ છે તો પણ સુખ ની કલ્પના કરે છે. દુઃખ લાગે છે એમાં યથાર્થપણે દુઃખ લાગે છે એમ નથી. અથવા આકૃતાના સ્વરૂપને ઓળખીને દુઃખ લાગે છે એમ નથી. દુઃખ છે અને દુઃખ લાગે છે, કલ્પના પણ દુઃખની છે અને દુઃખ પણ છે, બે વાત છે. ત્યારે કેટલાક કુકલ્પમાં તો સુખની કલ્પના કરે છે. એટલે કે આત્મિક સુખના ભાવ ભાષણ વિના મંદ કષાયુક્ત પરિણામ અથવા સાતાના વેદનમાં જીવને સુખનો આભાસ થાય છે, એમાં સુખ લાગે છે, એમાં સુખ નહીં હોવા છતાં સુખનો આભાસ થાય છે. આમ થવામાં પોતાનું જે દર્શન મૂળ છે એ મુખ્યપણે કામ કરે છે, એટલે આમ થાય છે. આમ થવાનું કારણ દર્શન મૂળ છે. દર્શન મૂળને લઈને જ્ઞાનમાં દુઃખનું જે સ્વરૂપ છે એવું એને પોતાને લાગતું નથી, ભાસતું નથી.
જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું બને નથી,
જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જે જેવું હોય તેવું તે જાણે. અહીંયા ભૂલ ખાય છે, દર્શનમોને લઈને ભ્રાંતિ થાય છે જ્ઞાનમાં, અને દુઃખ હોવા છતાં દુઃખને સુખ જાણે છે, એનું કારણ દર્શનમો પ્રાબલ્ય છે. એટલે સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની ગતિ ભાવના રૂપ હતી, એટલી બધી ઉગ્ર હતી કે દર્શન મો તો ઘણો મંદ થઈ ગયો. અથવા એવી પાત્રતામાં આવ્યા હતા, વિશેષ પાત્રતામાં આવી ગયા હતા. અને એ પાત્રતામાં એટલું છે કે મારે મારું કલ્યાણ કરવું છે, બ્રહ્મ છે, છૂટવું છે, આત્મહિત કરવું છે, અને આત્મહિતનો માર્ગ મારે જોઈએ છે, એનો ઉપાય જોઈએ, ઉપાયની શોધમાં શોધક વૃત્તિ ઘણી તીવ્ર થઈ ગઈ. તો દર્શન મો સહેજે બંધ થઈ જાય છે એ ભૂમિકામાં. એટલે આત્મજ્ઞાન થયા પહેલા પણ વિકલ્પમાં દુઃખ લાગવા માંડે છે, અને એ સ્થિતિમાં આવવું જોઈએ કોઈ પણ જીવે મોક્ષ. એ સ્થિતિમાં આવ્યા વિના કોઈ આગળની સ્થિતિ આવે એવું તો બને નહીં. દર્શનમો એટલો ને એટલો તીવ્ર રહે અને ઉપશમ થઈ જાય એવું તો બને નહીં. ઉપશમ થવા પહેલા એનો રસ કપાય એ અનિવાર્ય છે, થવું પડે. તીવ્ર લાગે તો ખસવાનું વલણ સહેજે થાય, ન લાગે તો શું થાય, ન લાગે એનો અર્થ કરવું છે ન લાગે એનો અર્થ કે એ થાય છે એની સાથે પોતે સંમત છે, પોતાના પોતાના અનુમોદન કરતે છે કે અહીંયા એકમ એ થાય તો ભલે થાય. જેમ જગતની અંદર પોતાના ઈચ્છા પ્રમાણે ન થાય તો આકુલતા કરે છે, આકુલતા કરવી નથી પણ તે થઈ જાય છે, અને પોતાનું ધાર્યું ન થાય એને આકુલતા થઈ જાય છે. અને અહીંયા રાગ થાય છે છતાં એને રાગ થવા સંબંધી એનો વિરોધ નથી આવતો, એનો અર્થ કે પોતે સંમત છે એની સાથે. એના પરિણામ સાથે કેમ સંબંધ નથી, આટલી વાત તો એને દરકારમાં હોવી જોઈએ. જો વિચાર થઈ આમ છે તો પરિણામ થઈ કેમ બીજું છે, બ્રાહ્મણ સમજે દરકાર હોવી જોઈએ. વિચાર કોઈ અચળ રાખવા માટેની ચીજ તો નથી ને. યથાર્થતામાં તો વિચાર વિચાર અર્થે નથી પણ વિચાર લાગુ કરવા અર્થે છે, યથાર્થતામાં એમ છે. પણ જે વિચારથી તો સંમત કરે ને લાગુ ન કરે તો એ વિચાર નિષ્ફળ ગયો એનો વિચાર નથી ત્યાં. વિચાર નિષ્ફળ ગયો એનો વિચાર ત્યાં નથી, એમ થયું એમ થઈ ગયો નથી. એક વાત પોતે નક્કી કરે અને નક્કી કર્યા પ્રમાણે કરે નહીં આગળ ચાલે નહીં, નક્કી કરે કાંઈક ચાલે કાંઈક, તો એને પોતાને ખ્યાલમાં આવી જાય. વિજ્ઞાનમાં પ્રવેશ કરે, વિજ્ઞાનના પ્રયોગમાં પ્રવેશ કરે તો એના ઘણા પડખા જાણવા મળે છે. પછી આગળની વાત ચોખ્ખી થઈ જાય છે. વિજ્ઞાનમાં પ્રવેશ જ ન કરે તો પછી બધી સમસ્યા ઉભી રહે છે. વાત સ્પષ્ટ છે કે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, દુઃખ છે માટે લાગવું જોઈએ. વિકલ્પમાં દુઃખ છે અને છે તો છે એવું જ લાગવું જોઈએ. વિજ્ઞાન કરતો નથી એટલું નથી
લાગતું,
વિજ્ઞાન જે વિચારી છે વિજ્ઞાન નો પ્રયત્ન કરવો જોઈએ. એ તો પ્રયત્ન છે, નિર્ણયના તબક્કા સુધી તો વિજ્ઞાન થતું નથી પણ વિજ્ઞાન કરવાનો એક પ્રયાસ થાય છે. વારંવાર પ્રયાસ કરે એવો અભ્યાસ ચાલે તો વિકલ્પમાં દુઃખ લાગે એ ભૂમિકા આવી જાય. જો વિકલ્પમાં દુઃખ લાગે તો દર્શનનો રસ કપાણો છે, એ વાત એના લક્ષણથી સ્પષ્ટ થાય છે. અને જો નથી દુઃખ લાગતું તો દર્શન તીવ્રપણે વર્તે છે એમ સ્પષ્ટ થાય છે, મેળવવાનો વિષય છે.
જ્ઞાન શું?
બે જ્ઞાન એટલે જ્ઞાન અને રાગ જુદા છે. એ જ્ઞાન ને રાગ નું એકમી પણ થઈ ગયું છે, છૂટું પડવું જુદું છે, એને જુદું લક્ષમાં લેવું જુદું છે, એને જુદું જાણવું જુદું છે, એને જુદું અનુભવ એને ભેદ જ્ઞાન. ભેદ એટલે જુદું પાડવું, અભેદ એટલે એકમી, ભેદ એટલે જુદું પાડવું, ભિન્ન કરવું. ભેદનો અર્થ અહીંયા ભિન્ન કરવું. વિકલ્પથી ખસવાનું વલણ થાય તેને કારણે નિર્વિકલ્પ દશામાં પ્રતિબંધ નથી થતો. વિકલ્પમાં રસ હોય તો વિકલ્પથી ખસે નહીં, વિકલ્પમાં દુઃખ ન લાગે તો રસ આવે, કાં રસ આવે કાં દુઃખ લાગે, રસ આવે તો ખસવા માટે પ્રતિબંધ છે, પોતે જ પ્રતિબંધ છે. અને દુઃખ લાગે તો તેને નિર્વિકલ્પ દશા થવામાં પ્રતિબંધ ગયો, પ્રતિબંધ પછી એને થઈ જતો. જ્ઞાન એટલા માટે અંતર ક્રિયા કીધી છે, અંતરનું સાધન કીધું છે, નિશ્ચય સાધન કીધું છે, એનું કારણ એ છે. આ રીતે દર્શનનું હટવાથી વિકલ્પ દુઃખરૂપ અથવા આકુળતામાં લાગે છે. પછી એ વિકલ્પ આત્મ સ્વભાવનો વિકલ્પ હોય તો પણ સ્વરૂપ સંબંધીનો વિકલ્પ સુદ્ધા દુઃખરૂપ છે અને આકૃતામય છે. તેથી કોઈ પણ વિકલ્પમાં રોકાવાનું સ્થાન રહેતું નથી. જ્યાં સર્વ વિકલ્પ આકૃતારૂપ છે અને દુઃખરૂપ છે, અમુક વિકલ્પમાં રોકાવું એ પ્રશ્ન નથી. એ પણ જીવ ભૂલ કરે છે એ ભૂમિકામાં કે આત્માના વિકલ્પો તો કરવા, આત્મા સંબંધીના ભાવ કરવા, બીજા ભાવ આપણે ન કરવા પણ આત્માના ભાવ કરવા, આત્માના સ્વરૂપના ભાવ, અસ્થિના અસ્થિરૂપ જે આત્માનું સ્વરૂપ છે એ સંબંધીનું ચિંતન મનન કરીને પરિણામ કરવા, એવું પણ જે વિચારે છે એ પણ વિકલ્પમાં દુઃખ છે એ વાત ભૂલે છે. તો એવું વિચારે છે એમાં એક ભૂલ છે, એ વિકલ્પ માત્રમાં દુઃખ છે એ વાત એને પોતાને સમજમાં આવી નથી. એ વિચારમાં કે એ સંબંધીનો પ્રયાસ પણ એને ચાલતો નથી. દુઃખ લાગે તો રોકાય નહીં ને દુઃખ ન લાગે તો રોકાયા વિના ત્રીજી તો સ્થિતિ નથી. જો વિકલ્પમાં રોકાય તો નિર્વિકલ્પતાનો પ્રયત્ન કેમ થાય, અને જો દુઃખ લાગે તો રોકાય નહીં તો આગળ જઈ શકે. આ સિદ્ધિ વાત છે. એટલે વિકલ્પમાં રોકાવાનું સ્થાન રહે નહીં ત્યારે તે શીઘ્ર નિર્વિકલ્પ દશાને તેને સમીપતા થાય છે. નાસ્તિનો વિષય હોવા છતાં જો દુઃખ ન લાગતું હોય તો એ સંબંધીની ઊંડી વિચારણા, ઊંડી પ્રવેશના માગે એવો વિષય છે. સંયોગોની ચિંતા કેટલી થાય, તું ચિંતા કરે કે ન કરે, એટલો ખ્યાલ હોય સમજણથી, જેમ થવાનું છે એમ થવાનું છે. ચિંતા કરવાથી કઈ ફેરફાર થઈ જતો નથી, અનુકૂળતા આવી જતી નથી, ઉલટાનું ચિત્તનો વિક્ષેપ વધે છે, એટલું માનસિક નુકસાન થઈ જાય છે. અને તોય ચિંતા થયા વગર નથી રહેતી, બરાબર. એવી ચિંતા આત્મહિત સંબંધી નહીં, એવી ચિંતા નહીં, પણ એથી તો અનંત ગુણ આવવી જોઈએ છે. આત્મહિત સંબંધીની ચિંતા, એથી અનંત ગુણ આવવી જોઈએ છે. એટલી પોતાને અંદરથી લાગે તો નિવેડો છે, ન લાગે તો નિવેડો છે, તો સિદ્ધિ વાત છે. વિકલ્પમાં દુઃખનો વિષય તો આવે છે, સુગાની જેમાં આવે છે, જગ્યાએ એવી રીતે પરમાત્મા વાત લીધી છે કે વિકલ્પમાં દુઃખ ન લાગે તો પણ વાંધો નહીં, અથવા તો પણ ઠીક છે, તત્વજ્ઞાનનો અભ્યાસ તો કરીએ છીએ, એને તો એમ કે ધારણા જ્ઞાનમાં ભૂલ છે, એવી વાત લઈ લીધી છે. એને તો આ વાતની સમજણની માહિતી પણ બરાબર એની પાસે નથી. એમાં રાગ છે ને દુઃખ છે તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. દૃષ્ટિને જેટલો રાગ છે એટલો દુઃખ છે, જેટલો રાગ છે એટલો દુઃખ છે. મિથ્યા દ્રષ્ટિને તો એકાંતે દુઃખ છે, એને તો સુખ છે જ નહીં.
પાત્રતા જ નથી બોલતી,
હોય તો પછી ત્યાંથી તો આગળ વધવાનો પ્રશ્ન નથી. સામાન્ય પાત્રતા હોય તો એ તો ભૂસાઈ જતા વાર નથી લાગતી, અહીં સુધી આવવું જોઈએ. દેશના લબ્ધિ નું તો કોઈ આની સાથે બહુ નિયમ નથી, કઈ એવો એની સાથે કોઈ નિયમ નથી. સૂક્ષ્મ વિષય છે. આ તો સમીપ દર્શનની સમીપ આવનાર જીવને ભૂમિકા છે. વિકલ્પ તો સ્થૂળ છે, રાગરૂપ પણ છે, દ્વેષરૂપ પણ હોય છે અને મોહરૂપ પણ હોય છે. રાગ દ્વેષ મોહ તો સૂક્ષ્મ પણ હોય છે, અબુદ્ધિપૂર્વક ના સુધીના હોય છે. અબુદ્ધિપૂર્વક નો રાગ હોય, અબુદ્ધિપૂર્વક નો દ્વેષ હોય, અબુદ્ધિપૂર્વક નો મોહ ના પરિણામ હોય. વિકલ્પ છે, સ્થૂળ છે, મન જનિત, મન થી ગ્રાહ્ય. તીવ્ર ભાવનામાં આવે તો આ સ્થિતિમાં આવી જાય. એવું છે, તીવ્ર ભાવનામાં આવે. વર્તમાન પાત્ર છે, ચોક્કસ વર્તમાન પાત્ર છે. ચાલતા વિકલ્પમાં દુઃખ લાગે તો વર્તમાન પાત્ર છે. સિદ્ધે સિદ્ધો આવી શકે છે, સિદ્ધો એટલે ગમે ક્ષણે એ ભાવનામાં આવવું એ સંભવિત છે. એના માટે અમુક કરવું જોઈએ એવી કોઈ પૂર્વ શરત નથી. સુગાનંદનો દૃષ્ટાંત લઈ મને માર્ગ જોતો હતો, વ્રત કરીને, શાસ્ત્ર વાંચીને કે પૂજા ભક્તિ કરીને તો પણ માર્ગ જોતો હતો, ગમે તેમ પણ માર્ગ જોતો હતો. સાધન તો ક્યાં હાથમાં હતું નહીં, ખબર નથી, માર્ગની દિશાનું કાંઈ ભાન નહોતું, પણ એક માર્ગ જોતો હતો. એ ધૂન છે, મારે મારા યુદ્ધનો માર્ગ જોઈએ, ગમે તેમ કરીને પણ મારે મારો યુદ્ધ સાથે. આ ઉગ્રતા આવે, બીજું કઈ નહીં પણ જાણે અજાણે પણ વિકલ્પમાં દુઃખ લાગવા માંડ્યું. દર્શન મોભી એ ભાવનાને વશ, દર્શન મોભી કર્તૃત્વમાં તો ઘણી આકુલતા છે ને, વિકલ્પમાં આકુલતા છે અને કરતા બુદ્ધિ સહિતના વિકલ્પમાં તો અનંત આકુલતા છે. મિથ્યાત સહિત છે એટલે કર્તૃત્વ બુદ્ધિમાં તો એને વિકલ્પ અનુસાર કાર્ય ન થાય તો એકદમ આકુલતા થઈ આવે છે. એટલે પોતે કર્તૃત્વ સહિતનો વિકલ્પ તીવ્ર આકુલતા વાળો છે. એમાં બોજો લાગતો હતો, એમાં દુઃખ લાગતું હતું, એ પ્રકાર ઉભો થઈ ગયો. તીવ્ર પાત્રતામાં હતા, પાત્રતા પણ તીવ્ર પાત્રતામાં. એટલે જેમ કઢેલા દૂધમાં મેળવણ પડે ને, સીધું ધીમ થઈ જાય, એવી સ્ટેજ થઈ ગઈ. એટલી બધી તૈયારીમાં સંકળાવવાનું જેવું થઈ ગયું. અને આવશ્યક તો એક જ છે, એટલે રાહત થઈ કે નહીં, આ કઈક લાગે છે વાત બરાબર, લાંબુ ત્યાં જાઓ કહેનાર કઈક બરાબર કહે છે, માટે જરૂર જઈને પ્રત્યક્ષ સાંભળું શું કહેવા માંગે છે. એ દૂરદૂરના પ્રવચનોમાં એક સાતિશય પણ હતું, એક પ્રવચનની અંદર તત્વ દ્રષ્ટિએ વાત અધી નહોતી રહેતી, એને તત્વ મેળવવું હોય તો તત્વ દ્રષ્ટિએ વાત અધૂરી નહોતી રહેતી. ગાથા અધૂરી રહીએ, વિષય અધૂરો રહીએ, પણ તત્વ દ્રષ્ટિએ વાત અધૂરી નહોતી રહેતી. આ એક સાતિશ્રી પણ પ્રવચન, એટલે વસ્તુને પામવાની રીત આવી જતી હતી. વસ્તુનું સ્વરૂપ, આત્મનું સ્વરૂપ કેવું છે કે એક સમયમાં પરિપૂર્ણ શુદ્ધ છે, નાનાનંદ સ્વરૂપ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, શાશ્વત છે, આનંદ સામર્થ્યમાં છે, એ વસ્તુ આવી જતી હતી. અને એના ઉપરની ભીંજથી એના અવલંબનનો પ્રકાર શું હોય એ પણ આવી જતો હતો, એટલે તત્વ પૂરું આવી જતું હતું. આ એક વિશેષતા હતી. એટલે ગમે ત્યારે કોઈ પણ અજાણ્યો માણસ આવ્યો હોય, પણ જો પાત્રતા લઈને આવ્યો હોય તો પકડી લે. એને જરૂર નથી કે અમુક ગાથા ચાલતી હોય તો એમાંથી એનું જે માર્ગ મળે ને, નહીં તો ન હોય ને એવું નહીં. ગમે ત્યારે કોઈ આવ્યો હોય તો પોતે લખે છે, ગુરુદેવ કે એક ઘંટે કે પ્રવચન મેં પૂરી પૂરી વાત આવી છે. પૂરી વાત આવે છે એનો અર્થ શું? પણ તત્વ દ્રષ્ટિએ જે જોઈએ તે બતાવી જાય. પોતાને અનુભવ ગોચર થયું છે, એ કાંઈ પોતે કાગળ લખીને આવેલા નથી, હું આવવાનો છું, અમુક વિષય ચાલવો જોઈએ, અધ્યાત્મના છેલ્લી હદનો વિષય મને મળવો જોઈએ, એવું કાંઈ નથી. દરેક પ્રવચનમાં એ વિષય તો આવે છે. સ્વતંત્ર પોતે પરિણામે છે ને, સાંભળવાનું લક્ષ છૂટી જાય છે, અંદરમાં સ્વલક્ષમાં આવી જાય છે, બહારનું લક્ષ છૂટે છે. સમુપસરણમાં કાયિક સમ્યક દર્શન પામે છે, સમ્યક દર્શન પામેલા મને પણ પામે છે. ઉપદેશના ચાલતી હોય છે, દિવ્ય ધ્વનિ ચાલુ હોય છે, અને ગુણસ્થાનનું આવરણમાં આવે છે, નિમિત્તનું ત્યાં અનુસંધાન છૂટી જાય છે, ઉપયોગ નથી રહેતો, ઉપયોગ પોતા ઉપર આવી જાય છે. કારણ કાર્ય પોતે છે, બીજાને શું કારણ કાર્ય, એ તો ઉપચાર છે. દેશના વગેરે તો ઉપચાર થી કહેવાય, કારણ કાર્યમાં પોતે જ કારણ ને પોતે જ કાર્ય, પોતાને સ્વરૂપમાં ઉગ્રતા કરી એ કારણ પોતે, એના ફળ સ્વરૂપે આગળ વધ્યો એ કાર્ય પણ પોતે. પોતે જ કારણ કાર છે.
જગતના જેમ લાભ પ્રાપ્ત થયો, કોઈ પણ સંયોગ પ્રાપ્ત થઈ ભાવના જાગૃત સંગમ રહે છે, એ રીતે નિશ્ચિતની ભાવના
એમાં કઈ સ્મરણ વિસ્મરણ કરવું પડે છે? વિસ્મરણ થઈ ગયું છે માટે સ્મરણ કરીએ, સ્મરણ તો એનું કરવું પડે જેની વિસ્મૃતિ થતી હોય એનું. વિસ્મરણ થવાનો જે અવકાશ નથી, ત્યાં સ્મરણ થાય એ વાતની અપેક્ષા કોઈ લાગુ નથી પડતી. સમજણ છે એની કિંમત આવવી જોઈએ છે, સાચી સમજણ એનું નામ, કે એની કિંમત આવે એનું નામ. નફો નુકસાન સમજાય જીવને, રસ્તો કેમ પકડવો, કઈ બાજુથી પકડવો એ શીખડાવવું પડે એવું નથી, પણ એ પણ દર્શન મોહનનો પ્રભાવ છે, એ પણ દર્શન મોહનનો પ્રભાવ છે. સાચી સમજણનો અર્થ કે એને એને જે મૂલ્ય આવવું જોઈએ, મૂલ્ય થઈને જે અસર આવવી જોઈએ, એ નહીં અસર આવવાનું કારણ પણ દર્શન મોહન છે. એનું કારણ ભાવનાની ખામી છે. સુખનો સુખી થવાનો માર્ગ એ પણ જોઈતો નથી, એના જે વાત છે. સુખી થવાનો માર્ગ પણ જીવને જોઈતો નથી, પરંતુ દર્શન તીવ્ર થતા દોષ પામવા પણ ગુણની કલ્પના થઈ આવે છે, અથવા ગુણને દોષમાં ખતવાનું થાય છે. આત્માથી જીવને ગુણગ્રાહી પણ એટલે ગુણને ગ્રહણ કરવાની તત્પરતા, પોતાના આત્મામાં ગુણ પ્રગટ કરવાની તત્પરતા, બીજા કોઈનો પણ ગુણ જોવે તો એમાંથી પોતે બોધ લઈએ ગ્રહણ કરવાનો, અને કોઈ પણ જીવના ગુણવાન જીવ પ્રત્યે એનો પ્રમોદ આવે સમજ હોવું, એને આત્મહિત કરવું છે એને આ સહજ હોવું ઘટે છે. એ પ્રકાર દર્શન મોને મંદ કરનારો છે, પણ દોષ ભાવમાં પણ ગુણની કલ્પનાથી આ વિપરીતતા હોય, દોષ ગણે એને ગુણ વિપર્યાસ થાય છે, ગુણ દોષના વિષયમાં પણ વિપર્યાસ થઈ જાય છે. એ ઘણી સ્થૂળતાનું કારણ છે, અથવા તીવ્ર દર્શન એ સ્થૂળતા વધતા પોતાના દોષનો બચાવ કરે છે. ભલે દોષને ગુણમાં ન ખતવે, દોષનો બચાવ કરે, એ પણ એક જાતિના પરિણામ છે, ભળતા જ પરિણામ છે. કરે અથવા પક્ષપાત કરે, સ્વચ્છંદ નો પ્રકાર છે. પક્ષપાત થાય છે એ સ્વચ્છંદ નો પ્રકાર છે. અથવા ગુણદોષના વિષયમાં જીવ મધ્યસ્થતા ગુમાવે છે, સરળતા ગુમાવે છે. ત્યારે પક્ષપાત થાય છે, એ અસરળતાનો પ્રકાર છે. સ્વચ્છંદનો પ્રકાર છે અને અસરળતાનો પણ પ્રકાર છે. પોતા સંબંધી અથવા જેના પ્રત્યે રાગ હોય, મમત્વ હોય, એવી વ્યક્તિના દોષનો બચાવ કરવો. પછી પોતાના સંબંધિત હોય અથવા પરિવારના હોય અથવા મિત્રાદી હોય, કંઈ પણ રીતે એના પ્રત્યે રાગ હોય, મમત્વ હોય, સોફ્ટ કોર્નર હોય, એવી વ્યક્તિના દોષનો બચાવ કરવો. એ બધું દોષનો બચાવ કરવો કે દોષનો પક્ષ કરવો, એ દોષ દ્રષ્ટિની તીવ્રતાને સૂચવે છે. સમ્યક દ્રષ્ટિ તો ગુણ દ્રષ્ટિ છે, અને મિથ્યા દ્રષ્ટિ છે એ દોષ દ્રષ્ટિ છે. આમ જોઈએ પછી દ્રષ્ટિ અપેક્ષાએ ગુણ પ્રમોદ ગુણગ્રાહી પણ એ ગુણ દ્રષ્ટિ પ્રત્યે જવાનું કારણ છે. દોષનો પક્ષપાત, દોષનો બચાવ કરવો એ દોષ દ્રષ્ટિ પ્રત્યે જવાનું કારણ છે. દ્રષ્ટિ તીવ્ર થાય છે, દર્શનનો તીવ્ર થાય છે. એવી તીવ્રતા થાય ત્યારે ગુણવાનને પણ દોષી કહી શકે જોવાનું કારણ. પછી તો દ્રષ્ટિ વિપરીત થઈ જાય એટલે તો ગુણને પણ દોષમાં ખતવી લે, દોષને ગુણમાં ખતવી દે, બે ઉટી સુટી ગુણ થઈ જાય છે. ગુણવાનમાં પણ અગણવાત પણ થઈ જાય છે. એ રીતે દર્શન ઘણો વધારે છે, ત્યાં દર્શનનો એકદમ વધી જાય છે. કાળજી પોતાના હિત હિતની કાળજી ન રાખે તો થઈ જાય. દરકારનો સવાલ છે, પોતાનો હિત જરા પણ ન થવું
જોઈએ,
એને હિત જ થવું જોઈએ. એની ઘણી સાવધાની માગે એવો વિષય છે, બહુ સાવધાનીનો વિષય છે. કે લાભ નુકસાનનું પ્રકરણ જ સાવધાનીથી અપેક્ષિત છે. ક્યાંય પણ જે લાભ નુકસાનનું પ્રકરણ છે એ સાવધાનીથી અપેક્ષિત જ છે. અહીંયા એને જો સાવધાની નથી તો એનો અર્થ કે એને અહીંયા લાભ નુકસાન શું છે એની દરકાર નથી. ચોખ્ખી વાત થઈ ગઈ. એટલે જગતમાં તો માનેલું જે લાભ નુકસાન છે, પૈસા કે આગળ કીર્તિમાં કે માન અપમાનમાં, ત્યાં તો સાવધાની રાખે તો પણ ભૂલ ખાવાનો સંભવ છે. કેમકે ત્યાં જે પ્રસંગ છે એ પૂર્વ કર્મનો સાર છે, એટલે પાછળથી એને ભૂલ સમજાય છે કે આ ભૂલ થઈ ગઈ એટલે આટલું નુકસાન ગયું. પણ અહીંયા એવું નથી બનતું. આત્મહિતના પ્રકરણમાં, આત્મહિતના વિષયમાં જે કોઈ જીવ સાવધાન થાય છે અને દરકાર રાખે છે એને ભૂલવાનું નથી. કેમકે અહીંયા પૂર્વકર્મ નિર્બળ થાય છે, અથવા પૂર્વકર્મ અનુસાર આ કાર્ય નથી થતું, આ કાર્ય પુરુષાર્થ અનુસાર થાય છે. એટલા માટે અહીંયા સાવધાની નિષ્ફળ નથી. આ વિશે જરા વિશાળ છે, વિષય છે, એ વિશાળ વિષય છે. ભેદ પ્રભેદ એના અનેક પડે છે, અનેક ભેદ પ્રભેદ પડે છે. તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉદ્વાર થવું એ જીવનું આનંદ સંસાર લખવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે સત્પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉદ્વાર થવું અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, વિશેષ વાત નાખી છે. પચીસ અહીંયા અનંત સંસાર તૂટવાનું એક કારણ મળે છે. પ્રતિપક્ષ રજૂ કરીને, પ્રતિપક્ષ એમને એટલા માટે રજૂ કરવો પડ્યો છે કે એમનો કોઈ અવર્ણવાદ પણ બોલે છે. સંપ્રદાયમાં તો એ પરિસ્થિતિ ઊભી થાય છે જ્ઞાનીની સામે હંમેશા. એમ ખંભાતમાં કેટલાક મોક્ષો અનુસરતા થયા, સંખ્યા વધી ત્યારે સંપ્રદાયની અંદર વિરોધ પણ શરૂ થયેલો. એમ કે જેને દર્શનોની ઉદયપણે બળવાનપણે વર્તે છે, અહીંયા દર્શનમોનો ઉપયોગ કર્યો છે, એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય, નિમિત્ત ન થાય, ન મળે એટલો ઉપયોગ રાખીને વર્તવું. એટલે એના પરિણામ ઘણા બગડે તો આપણે જરા ઉપયોગ રાખીને વર્તવું, કેવું નિમિત્તને આપણું નિમિત્ત ન પડે તો શું થાય કે તેનું પણ કલ્યાણ થાય અને એવો ઉપયોગ રાખનારનું પણ કલ્યાણ થાય. એ સંબંધમાં પછી સિદ્ધાંત સ્થાપ્યો છે પોતે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવો એ જીવને અનંત સંસાર વધવાનું કારણ છે, એમ શ્રી તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, નાની પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, ગુણગ્રામ થવાનો કોઈ પ્રસંગ આવે તો એમાં ઉત્સાહિત થવું. હવે જે વાત લખી છે જરા સૂક્ષ્મ લખી છે, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, એની આજ્ઞામાં વર્તવું એમને, તેની આજ્ઞામાં વર્તતા સરળ પરિણામે અને સાવધાનીથી વર્તવું, ત્યાં પણ અહિત થાય એમ
નહીં.
નાનીની આજ્ઞામાં રહે પણ અસરળ પરિણામ રાખે એમ નહીં, સરળ પરિણામ, સરળતા મુખ્ય વાત છે. અથવા તો સરળતાપૂર્વક જ જ્ઞાનીની આજ્ઞામાં રહેવું, અહીં તો એમ કેમ છે સરળતાપૂર્વક રહેવું, એટલે અસરળતા ન થવી એમ. પ્રસંગ તો ક્યારેક એવો ઉત્પન્ન થાય તો કંઈ કહેવાય નહીં, પણ સરળતા અને ઉપયોગપૂર્વક, ઉપયોગપૂર્વક એટલે હિત હિતની સાવધાનીમાં દરકાર, એ અનંત સંસારનો નાશ કરવાનું કારણ છે. શ્રી તીર્થંકર કહે છે એ તે વાક્યો જિનાગમને વિશે છે. ઘણા જીવો તે વાક્ય શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જ જોવામાં આવે છે. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે, એટલે જ્ઞાનીની આજ્ઞામાં પણ સરળ પરિણામે નથી રહ્યો એમ કેવું છે, ઉપયોગથી નથી રહ્યો એમ, એટલે અફળ કર્યું છે, તેમાં પરિણામ આવતા તેને વખત લાગતો નથી. કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા દર્શન મોહ તે આત્મામાં પરિણામ પામ્યો છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ યથા બળવીરીએ ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. પણ ચર્ચા ચાલતી હોય છે ત્યાં કોઈ કોઈ સિદ્ધાંતિક વાતો એટલી બધી મૂકી દે છે. નિર્દેશક વર્ગ છે એને પણ એની બહુ સારી વાત લખી છે.